1991 श्री आत्म सिद्धि शास्त्र गाथा 56-58 पर पूज्य भाई श्री शशि भाई ने भावनगर में प्रवचन शरण प्रवचन नंबर 22।
સંસાર કોઈના શરીરમાં વ્યાધિ ન હોય અને દુઃખ ન દેખાય એવી રીતે મરી જાય છે, આયુષ પૂરું થાય પણ ત્યારે કોઈ રોગ ન થયો હોય, કોઈ દુઃખ ન થયું દેખાતું હોય. તેથી તે ધર્માત્મા હતો માટે એ બહુ સારો ધર્માત્મા જીવ હતો, માટે એને રોગ ન થયો, મરતી વખતે એને દુઃખ ન થયું. એ વાત બરાબર. નહીતર તો મરતી વખતે જેને જેને રોગ થાય એ ધર્માત્મા ન હોય એમ નથી થઈ જતા, એવું તો કાંઈ છે. લૌકિક દ્રષ્ટિએ લોકો ઘણા જોતા હોય છે. કોઈ મહામિથ્યાત્વ અજ્ઞાની હોવા છતાં જરાય દુઃખ દેખાય નહીં, એના મૃત્યુ કારણે જરાય દુઃખ દેખાય, એવી રીતે મરી જાય છે. મરણ વખતે અશાતા ન હોય છતાં મહાભૂંડા પરિણામ હોય, ભાવ ઘણા મલિન થયા હોય એવું બને, બારમાં અશાતા ન દેખાય, રોગ ન દેખાય પણ પરિણામ ઘણા મળ્યા હોય અને મરીને નરકે જાય છે. કારણ કે અંદરમાં અનંત આર્થ ધ્યાન કર્યા જ કરતો હોય, મહામમતાથી ભરેલો હોય, કોઈ બહારથી શાંત દેખાતો હોય પણ અભિપ્રાયમાં જેની દ્રષ્ટિ ઊંધી છે, અજ્ઞાન ભાવ છે, તે કાંઈ ધર્મી ન થયા હોય. બહારથી શાંત પ્રકૃતિ હોય અથવા વૈરાગી હોય, ઘણી ઉદાસીનતા સેવતો હોય, એટલે ધર્માત્મા છે એમ પણ બહારથી માપ નીકળે એવું નથી. જળથી ચૈતન્યનું માપ ન કાઢવું છે. ગત સુકુમાર બાળ વયે જ્ઞાન ધ્યાનમાં બેઠા હતા, માથે અગ્નિ ભર્યો, એના સાસરા હતા. લગ્ન કર્યા પછી દીક્ષા લઈ લીધી, સાધુ થઈ ગયા, તરત જ લગ્ન કર્યા પછી તરત જ સાધુ થઈ ગયા. સપનમાં જમાનામાં સપન નહીં તૂટતા હોય, અત્યારે તો સપનો તો કાંઈ બહુ બાદ નથી આવતો. લગ્ન કર્યા પછી એથી કોઈ તો બાદ નથી, સપન તો અત્યારે કાંઈ નહીં. સસરાને એમ થાય છે મારી દીકરીનો ભાવ બોલાઈ ગયો, આ એમાં દ્વેષ આવ્યો. સ્મશાનમાં ધ્યાન થતા હતા, માથે અગ્નિ ભર્યો, સગડી મૂકી હળપતી, પણ આત્મા ચિદાનંદ જ્ઞાતા પવિત્રતા પવિત્ર શાંત સ્વરૂપ, એટલે દેહમાં જળમાં અને અગ્નિમાં પરમાણુ, અગ્નિના પરમાણુ અગ્નિમાં થઈ ગયા હતા. એનું પણ પરિણમનમાં આવી ગયું હતું, શ્રદ્ધા જ્ઞાનમાં નહીં પણ આચરણમાં પણ એનું પણ પ્રગટ થઈ ગયું. તેઓ શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને આત્મજ્ઞાનની ઉજ્જવળ દશા પ્રગટ કરીને નિર્વાણ પામ્યા, મુનિ દશા તો આવી ગઈ છે. આ બાજુ ઉપસર્ગ શરૂ થયો હતો, આ બાજુ શુક્લ ધ્યાન પણ શરૂ કર્યું. આખું માથું ખોપરી બળી ગઈ, અગ્નિને લઈને આખી ખોપરી બળી ગઈ. તો અહીંયા કહ્યું કે શુક્લ ધ્યાનના ધ્યાનાગ્નિમાં કર્મવર્ગના બધી બળી ગઈ, બે અગ્નિ એક સાથે શરૂ થયા, એક બાજુ ધ્યાન અગ્નિ, એક બાજુ આ જળનો અગ્નિ. જળના અગ્નિએ શરીર બાળ્યું, ધ્યાનાગ્નિએ કર્મ બાળ્યા. આ તો એટલે જ કહેવાય છે ને, અષ્ટકર્મ દહનાય, આઠ કર્મને દહન કરવા માટે, બાળી નાખવા માટે પૂજામાં દૂધની સામગ્રીનો ઉપચાર છે. આખું માથું ને ખોપરી બળી ગઈ તેમાં આત્માને શું કહે છે? આત્માને કાંઈ, જેમ ઘરનો મંડપ બળી જતા આકાશ બળતું નથી, માંડવો બાંધ્યો હોય ને હળગી જાય તો ત્યાં આકાશ હોય, શેરીનું એ કાંઈ સળગતું નથી, તેવું આત્મભાન વર્તે છે. કેવું આત્મભાન વર્તે છે તેને દેહની નિશાતા લાગતી નથી. દેહ બળે છે પણ આત્મા બળતો નથી એવો અનુભવ થાય છે. દેહમાં અશાતાનો ઉદય હોવા છતાં આત્માનો આનંદ પ્રગટ થાય છે. બળવાન આનંદને લઈને અશાતા દેખાતી નથી. પુરુષાર્થ મંદ હોય તો પણ દેહમાં મમત્વ બુદ્ધિ ન કરે, જે થાય તે જાણે. મન પુરુષાર્થ હોય તો પણ પ્રસુતો કર્યા છે, આ પ્રસુપ્ત ધ્યાન તીવ્ર પુરુષાર્થ. કદાપી ધર્માત્માને મૃત્યુ વખતે અશાતા વેદનીનો ઉદય હોય, મરતી વખતે અસાધ્ય જેવું દેખાય, બેસુદ્ધ થઈ ગયા છે એવું લાગે, છાતી ભરાઈ જાય, ત્યારે પણ તે તો જાણે કે પરમાણુનો યોગ એમ જ હોય. એ તો પરમાણુ એનું કામ કરે છે, અશાતાની પ્રકૃતિ એનું કામ કરે છે, અને હું મારા જ્ઞાનાનંદ સ્વભાવમાં મારું કામ કરું છું. દેખાય કોઈને અંદર અંદર સાધ્યમાં હોય, બહારમાં પોતાના પુરુષાર્થમાં લાગી ગયા હોય કે બહારમાં કોઈને સાથે પ્રવૃત્તિ બોલવાની કરે નહીં, બોલવાની પ્રવૃત્તિ બહારમાં કરે નહીં, એમ એમ કહ્યા હોય કે એમ લાગે કે બેસુદ્ધ થઈ ગયા છે, પણ અંદરમાં બરાબર જાગ્રત હોય, પોતાના જ્ઞાન ધ્યાનમાં બરાબર પુરુષાર્થ એ પરિણમતા હોય. ત્યારે પણ તે તો જાણે કે પરમાણુનો યોગ એમ જ હોય, જ્ઞાતા આનંદમાં ઝૂલતો, સ્વરૂપ સ્થિતિમાં જ ટકતો, શાંતિ અને આનંદમાં દેહને છોડે, તે જ હવે તે મોક્ષે જાય. દર્શકુમાર આનંદમાં ઝૂલતો ઝૂલતો સ્વરૂપ સ્થિતિમાં સ્થિર થઈને તે જ હવે મોક્ષે જાય, અથવા કોઈ એક બે ભાવ પછી પણ મૂકશે. તીવ્ર પુરુષાર્થી ધર્માત્મા હોય નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં દેહ છોડી દેહ છોડતી વખતે શુદ્ધોપયોગ મારી એવું તીવ્ર પુરુષાર્થ માર્ગ, નહીંતર સ્વરૂપ સ્મરણ સ્વરૂપનું ભાન પરિણતી એ તો ચાલુ જ હોય. ઉપયોગ સો વિકલ્પ હોય તો સ્વરૂપ બરાબર એ એક બે ભાવે મોક્ષે જાય. દેહના દુઃખે હું દુઃખી અને દેહની સગવડતાએ હું સુખી, દેહની અનુકૂળતાએ ધર્મ અને ધર્મ સાધન થાય એમ માનવું તે મહાભ્રમણા છે. દેશકાળ પ્રમાણે ધર્મને અનુકૂળ કરી નાખવો, ફેરવી નાખવો, સગવડ પ્રમાણે ધર્મ કરવો. અત્યારે સાચા શ્રાવકો નથી અને આહારદાનને સાચી વિધિ નથી જાણતા, વિધિ કોઈ પાળી શકતા નથી, એને જાણતા તો સાચી માટે અત્યારે મુનિ ન થવાય એમ ખરું કે નહીં, અથવા અત્યારે મને થવાય તો ઉદ્દેશિક આહાર લેવામાં વાંધો નહીં એમ ખરું કે નહીં, એવી સગવડતા વાળો એ કુદરતી દશા છે. વિતરાગતાની એ કુદરતી દશા છે. કેટલાક વિકલ્પો મર્યાદા બહારના મુનિ દશામાં ઉત્પન્ન જ ન થાય, કરવા ન કરવાનો પ્રશ્ન નથી, પણ ઉત્પન્ન થાય વિતરાગતાના સદભાવને લીધે સ્વરૂપમાં સ્થિરતા વધી ગઈ હોવાને લીધે ઉત્પન્ન થાય. દર્શનો મિથ્યા તો છે, એનો અર્થ છે કે જેને અમુક વિકલ્પો મર્યાદા બહારના ઉત્પન્ન થાય છે એને છઠ્ઠું સાતમું સ્થાન નથી. બારમાં નગ્ન દિગંબર દશા હોવા છતાં એને છઠ્ઠું સાતમું સ્થાન નથી. મર્યાદા બહાર ના નીકળતો. વસ્ત્રધારી નો તો પ્રશ્ન નથી, આ તો દિગંબર હોય એને, અને છતાં મુનિ પણ મનાવે તો ચોથો ગુણ સ્થાન પણ નથી. ક્રિયા વિકલ્પ છે, મર્યાદા બહાર નો હોય મુનિ દશાનું તો છઠ્ઠું સાતમું નથી, અને છઠ્ઠું સાતમું ન હોવા છતાં છઠ્ઠ મુનિ પણ મનાવે તો તેને ચોથો ગુણ સ્થાન પણ. દર્શન બહુ મિથ્યાત્મ છે, શરીર મિથ્યાત્મ કહો કે દર્શન છે. શરીર નિરોગી હોય તો ધર્મ સાધન સારું થાય એવી માન્યતાના અભિપ્રાય વાળા મિથ્યા દ્રષ્ટિ છે, ચોખ્ખા મિથ્યા દ્રષ્ટિ. એમને આત્માની શ્રદ્ધા જ અનુકૂળતા પ્રમાણે ધર્મ માનનારા કે ધર્મ કરનારા કે ફેરફાર કરનારા એ બધા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિમાં આવી જાય. મુખથી કહે કે દેહ તે મારો નથી, એ નાશવંત છે, હું તો અવિનાશી છું, પણ અભિપ્રાયમાં જેને દેહાત્મ બુદ્ધિ છે તેની ભાષા ને ભાવ છુપાશે નહીં, એની ભાષા ને ભાવ છે એ સમજાય જશે. ભલે કહે ગમે તેમ તો પણ એના ભાવ એ પ્રમાણે નથી, એ છુપા રહેતા નથી. માટે સારા નિમિત્ત હોય, બહારની મનમાની એટલે પોતાના મન માને એ રીતની સગવડતા હોય તો સર્વ ધર્મ સાધન ઠીક થાય એ માન્યતા કાઢી નાખવી, વિચાર કરવા જેવો. ધર્મ મારી રીતે થાય કે ધર્મની રીતે મારે ધર્મ કરવો જોઈએ, કેમ કરવાનું? મારી રીતે કરવો એનું નામ પસંદ છે. અનંત તીર્થમ કરો એ જે રીતે ધર્મ કર્યો એ રીતે ધર્મ થાય એમ સ્વીકાર કરીને એ રીતમાં પોતે પ્રવેશ કરવો જોઈએ. એ માન્યતા કાઢી નાખવી અને તત્વ જેમ છે એમ સમજવાનો પુરુષાર્થ કરવો. હવે જડ ચેતન ત્રણેય કાળે ભિન્ન છે એમ કહે છે. હજી તો શરીર છે ભિન્નતા સંપ્રદાય બુદ્ધિમાં નથી બેઠી, સંપ્રદાયની ત્રણેય ફિરકાની આ હાલત છે. પછી મતો વિચાર ક્યાં કરવો? શરીરથી ધર્મ ન થાય અને શરીરની ક્રિયા તે ધર્મની સાથે કાંઈ એને ગણતરીમાં જ ન લેવાય, વ્રત શિવ શ્રી પ્રકાર હોય એ વાત બેસતી. વિચારે એમ વિચાર તો કરવા યોગ્ય છે, એવું અવલંબન પણ લેવા યોગ્ય છે, એવી ઓળખાણ પણ કરવા યોગ્ય છે, પણ જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ગઈ નથી ત્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે એવું પોતાને સમજણમાં બરાબર હોવું જોઈએ. અને આ એક મારો સ્વરૂપ પ્રત્યે ભાવ લઈ જવાનો પ્રયાસ છે, એવી રીતે સમજણ હોવી જોઈએ. કેમ કે જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ગઈ નથી ત્યાં સુધી આત્મા અવિનાશી છે એવા આત્મ સ્વરૂપનો વિચાર ન કરવામાં આવે તો કે દિવસે આત્માનો એ ભાવ પ્રગટ થાય? પ્રગટ જ ન થાય. પણ જે વર્તમાન દશા છે એ દશામાં એવી દશા છે એવી દશા એને જાણવામાં અને માનવામાં હોવી જોઈએ. દશા દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાન અવસ્થા હોય અને જ્ઞાની પણ માને અને અવિનાશી અવિનાશી સ્વયં કહે તો ભૂલ છે, પણ જાણે કે હું જ્ઞાન દિશા પ્રગટાવવા માટે મારા સ્વરૂપની ભાવના ભાવું તો એ પોતાના વર્તમાન અવસ્થાનો જેને બરાબર ખ્યાલ છે એને એનો દોષ, આભાસ થાય એને દોષ છે. સીધી વાત કરીએ તો પ્રગતિ દશા નથી છતાં હું અવિનાશી છું એવો આભાસ રહીએ એ દોષ છે, અને ભાષ્યમાન થાય એ ગુણ છે. ભાષ્યમાન થવું તે સ્વાભાવિક છે, આભાસ થવો તે વિકૃતિ છે. આ પાંચમી ભેદ રેખા છે એમાં ભાસ ને આભાસ. હું એક છું, શુદ્ધ છું, અવિનાશી છું, ધ્રુવ છું, સિદ્ધાનંદ સ્વરૂપ છું, એવું ભાષ્યમાન પણ થવું તે ગુણ છે. અને એવો આભાસ થાય તે ભાસ વાળાને એવો આત્મા જ્ઞાનમાં નહીં ભાસતો હોવા છતાં મને એવો જ આત્મા જાણવામાં છે, હું એવો જ આત્મા જાણું છું, મને મારો આત્મા તો ધ્રુવ જ છે, હું તો એમ જ માનું છું ને એમ જ જાણું છું, એમ કૃત્રિમ નિશ્ચયાભાસી થઈને બળ કરે છે. શું કરે છે? નિશ્ચયાભાસી થઈને કૃત્રિમ બળ કરે છે. ભાષ્યમાન થવું એટલે ઓળખાણ નથી, તો એ આભાસ છે એમાં પછન થાય છે, એમાં નિશ્ચયાભાસ થાય છે, એમાં શુષ્ક જ્ઞાની પણ આવે છે, એમાં એ સંબંધીનો અહંભાવ પણ ઉત્પન્ન થાય, જેને અભિમાન અભિનિવેશ કહીએ વિપરીત એ પણ ઉત્પન્ન થાય છે. એ બધા પ્રકારના દોષ જણવાય છે. વિષય તો એ જેને એવો આત્મા પોતે ઓળખે અંદરમાં, એવો જ પોતાને લાગે ને ભાસે છે. હજી સમ્યક દર્શન નથી થયું પણ એવું અસ્તિત્વ ગ્રહણ છે. વેદન લક્ષણથી રાગનો અંશે અભાવ કરીને બરાબર સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ જેને કર્યું છે અને જેને એવો એવું સ્વરૂપ છે, એવું જ ભાષ્યમાન છે, અને એ મહિમા જનિત પુરુષાર્થ, આત્મિક પુરુષાર્થ, અંતર્મુખી પુરુષાર્થની શરૂઆત અંશે થઈ ગઈ છે. એને સમ્યક દર્શનનો રસ્તો પકડ્યો છે, યથાર્થ સમ્યક દર્શન પામશે. તો એને આભાસ નથી, એને એને પ્રતિભાસ છે, એને અવભાસન છે આત્મા, અને એ અનુભવનું કારણ છે. દરેક બાબતમાં ભેદરેખા તો પાતળી છે, ઉદારતા ને ઉડાવ પણ છે. એક માણસ ઉદાર હોય તો કોક એને ઉડાવ કે, અને કોક ઉડાવ હોય એને કોક ઉદાર કે. પૈસા તો બે વાપરે છે, ભેદરેખા પાતળી છે કે નહીં? ગુણ અવગુણ ની ભેદરેખા બહુ પાતળી છે એટલે લોકો ગુણ થઈ જાય છે. આયા ગુરુ ની જરૂર છે, સત્પુરુષ ની આયા જરૂર છે. કેમ કે પોતાને નહીં ખબર પડે કે આમાં સાચો છે, યથાર્થ છે. જેમ કે મક્કમતા, નિર્ણયની મક્કમતા અને જીદ, એક એક ભાઈ આ મક્કમતા છે, બહુ નિર્ણયમાં મક્કમ છે. એનો નિર્ણય કોઈ પહેરે એ તો જીદ્દી છે, નિર્ણય કરે એવું પણ એનું ફરતું જ નથી. ભેદરેખા પાતળી છે. ભેદરેખા પાતળી છે. એક ગુણ છે ને એક અવગુણ છે. નિર્ણયની મક્કમતા જ્ઞાનીઓને હોય છે, એને જીદ ન કહેવાય. અવગુણ થાપે ને અવગુણ ને ગુણ થાપે. સત્તાવંદન જડ ચેતન નો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એક પણ પામે નહીં ત્રણેય કાળ દ્વય ભાવ. વાળો ગુણની ઉપર એની દ્રષ્ટિ છે, ગુણથી ઉત્પન્ન થતા સુખને જાય છે. અવગુણમાં પોતાના રાગ પરિણામની મલિનતા તીવ્ર થાય છે અને ગુણમાં પશાય રસ ઘટે છે. અવલોકન વગર કેમ ખબર પડે? કે બે પરિણામ છે, ગુણ અને અવગુણ. અવગુણ ના પરિણામ માં મલિનતા વધે છે, એટલે કે રાગ દ્વેષ મોહ એનો રસ, જે કષાય રસ છે, એ તીવ્ર થાય છે. ત્યારે ગુણ માં કષાય રસ પાતળો પડે છે, ઉલટી સુલટી ની પરિસ્થિતિ ઉભી થાય છે. પોતાના અનુભવ ને તપાસે તો સમજણ પડે, અવલોકન માં આવ્યો એને સમજણ પડે, અને જ્ઞાની ને તો સીધી ખબર પડે. જ્ઞાની ના ચરણ માં રહેતો હોય તો એને તરત થી જો આમ નથી, આમ નહીં, આમ ન થઈને આમ નહીં, આમાં આ ભૂલ છે, તારી સમજણ ફેર છે, ઉલટી સમજણ છે, એ કહી શકે. કે એને પોતાને કેટલી તૈયારી ન હોય તો પણ એને જે સંગ કરવાનો વિવેક કર્યો છે એનાથી બચી જાય છે, અને કાં તો પોતાના વિવેક થી બચે છે, કાં તો જે સંગ કર્યો છે એ પોતાનો વિવેક છે, પણ વિશેષ વિવેક જાગૃત નથી હોવા તો એને જ્ઞાની બચાવે છે. કોઈ કાળે જેના જાણવાનો સ્વભાવ નથી એ મુજબ, કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ જ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવ વાળો છે તે ચૈતન્ય, એવો બે નો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એ પણ પામવા યોગ્ય નથી. તદ્દન વિરુદ્ધ સ્વભાવી પદાર્થો છે, તે કદી બે મતીને એક થાય નહીં. ત્રણેય કાળે જડ જડ ભાવે અને ચેતન ચેતન ભાવે રહે, એવો ઘીનો જુદો જુદો દ્વૈત ભાવ, એટલે બે પણારૂપ ભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. ત્યાં એવો અર્થ કર્યો છે, બંનેનો અનુભવ જ એવો થાય છે, અનુભવ થી વાત થઈ છે, બંનેનો જડનો જડ પણ અનુભવ થાય છે, ચેતનનો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા અને અરૂપી છે, એટલે એમાં રૂપ રસના નથી. તેનો ચૈતન્ય સ્વભાવ છે, અને તે સ્વરૂપે કરીને નિર્મળ અને શાંત મૂર્તિ છે, તે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમ ટૂંકાણમાં સંક્ષેપમાં કહેવામાં આવે છે. દેહાદિ જળ પદાર્થો તેનાથી ભિન્ન છે, ત્રણેય કાળે જળ તે જળ છે, સજીવ છે, અચેતન છે. એને એને આત્મા અને આત્મા જ્ઞાતા ચૈતન્ય, આત્મા છે જ્ઞાતા ચૈતન્ય છે. એ બેવની અવસ્થા એક ક્ષેત્રમાં દેખાવા છતાં, દેહ અને આત્મા એક ઠેકાણે હોવા છતાં એના લક્ષણ જુદા જુદા છે. જે દેહમાં આત્માને પરાધીનપણે દેહના આયુષ્ય પર્યંત રહેવું પડે છે બંધાઈને, તે દેહમાં બીજા આઠ જળ કર્મના પડદા એટલે આવરણ પણ સાથે. સંકલ્પ વિકલ્પ જન્મ પામે છે એના લક્ષણ. ક્યાં સુધી નથી એ બધું નથી. પરાધીનતા ચૈતન્યને આવીને એટલે કાઢી નાખ્યું, અપેક્ષા એ કહેવામાં કઈ વાંધો આવા વાક્યથી કોઈને આવું ઊંધો ભૂંજાશે.
સ્વભાવ જેમ છે તેમ બરાબર સમજે તો આત્મસ્વરૂપનો નિર્ણય
કેર છે પણ એવો અનુભવ નથી કરતા એમ કેવું છે. સામાન્ય રીતે માણસો કહે છે કે દેહ ને આત્મા જુદા છે પણ એવો અનુભવ નથી કરતા. અનુભવ તો એમ કરે છે કે મારો દેહ ને મારો આત્મા બે એક જ છે, શરીરના બધા કાર્યો કરું છું. દેહાદીની મમતા છોડ્યા વિના અને પરમાર્થનો પ્રેમ થયા વિના પદાર્થનો નિર્ણય થતો નથી. આ નિર્ણય કરવામાં પણ આટલી આટલી વાત છે. દેહની મમતા એમને રાખે, આત્માનો મહિમા આવે નહીં અને આત્માનો નિર્ણય થાય એવું બધો નથી. તત્વજ્ઞાન લોકોને અઘરું પડે છે, તેથી પોતાના સ્વચ્છંદે જેમ ઠીક લાગે તેમ માને છે અથવા જેમ ઠીક લાગે તેમ ચાલે છે. તત્વજ્ઞાનનો વિષય અઘરો પડે એટલે ધર્મ પોતાની રીતે સ્વચ્છંદે કરે છે. પરનો આશ્રય લઈને સંતોષ માને એટલે કાં તો ઈશ્વર કરતા માને, કાં તો જડ અને જીવનો એક પણ માને, કાં તો રાગ દ્વેષ અને સંકલ્પ વિકલ્પને પોતાનું સ્વરૂપ માને, એમ પોતાને ઈષ્ટ લાગે તેમ માને, પોતાની જેવી રુચિ હોય પ્રમાણે રુચિ અનુસાર માન્યતા કરે છે. પણ જ્યાં સુધી જાત મહેનતથી એટલે પોતાના પુરુષાર્થથી અતિન્દ્રિય જ્ઞાન નો પુરુષાર્થ યથાર્થ વિધિ વડે ન કરે, યથાર્થ વિધિ વડે ન કરે, એની વિધિ યથાર્થ છે. એ યથાર્થ વિધિ શું એ સમજી અને અંગીકાર કરવી જોઈએ. ત્યાં લગી રખડવાનો દોષ નો પ્રસંગ ટળે નહીં કદી. ત્યાં સુધી રખડવાનો દોષ ટળે નહીં અને ત્યાં સુધી એને દુઃખ પણ મટે નહીં. સાચું જાણે તો ભ્રમણા રહે નહીં. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે એવો એકવાર ચોક્કસ યથાર્થપણે નિર્ણય થાય, જો ત્યાં પણ યથાર્થ શબ્દ લગાડ્યો, નિર્ણય થાય એમને પણ યથાર્થપણે નિર્ણય થાય તો એક ક્ષણના પુરુષાર્થથી અનંતાભવના જન્મ મરણનો છેડો દેખાય. એક ક્ષણનો જે પુરુષાર્થ સમય દર્શનનો છે અનંતા ભવ નો નાશ દેખાઈ જાય છે. હવે મારે ભવ ની સંદેહ ખાતરી થાય, કોઈને પૂછવા જવું ન પડે. ભવના અભાવ સ્વરૂપ પોતાનું જે તત્વ છે એનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો, એને ભવનો અભાવ છે કે નહીં કે થશે કે નહીં એ કોઈને પૂછવા જવું પડતું. જેનો અનુભવ થયો એ જ ભવના અભાવ સ્વરૂપ છે, પછી પૂછવું કોને? અંદરથી પોતાને સાક્ષી આવે કે મારે હવે ભવ ભ્રમણ નથી અને જ્યાં ત્યાં પૂછવું પડે નહીં. કોને ખબર, ગુરુને પૂછીએ ભવિષ્યું તો ભવિષ્યું, મારો ભાવ કેટલા હશે, મારી મુક્તિ થશે કે નહીં થાય, યથાર્થ નિર્ણય કરનારને પૂછવું પડતો નથી. સતનો યથાર્થ નિર્ણય કરે તો માર્ગ મળે અને સાધની ઓળખાણ થતા તે રસ્તે ચાલવા માંડે. ઓળખાણ છે પછી બે ન રહે, ચાલવા જ માંડે એ રસ્તે. ભાવનગર કેવું છે અને કેમ પહોંચાય તે જાણ્યા વિના અંધપણે ચાલે તો જરૂર હેરાન થાય, ગમે ત્યાં હાલમાં માંડે. બહારનું તો જ્યાં ત્યાં પૂછે ઠેકાણું મળે, પણ આ તો લોકોત્તર માર્ગ અતિન્દ્રિય સ્વરૂપ, તેને જાણવાની વિધિ અનેરી છે. એ ગમે ત્યાં પૂછે મળે એવો નથી એમ કે છે. ઠેક ઠેકાણે પૂછે તો ગમે ત્યાં મળી જાય એવો એવો રસ્તો નથી. આ તેનો નિર્ણય પોતાની તૈયારીથી થઈ શકે છે એ યોગ્યતા, પણ બાહ્ય સાધનથી આત્મા ઉઘડતો નથી. પૂછવાના ઠેકાણું મળે પણ પોતાને ખબર ન પડે કેમ પૂછવું, અને પૂછે તો શું કે છે એ સમજે નહીં. ઘણાએ પૂછો આત્માનો અનુભવ કેમ થાય, એ પ્રશ્ન કેટલાય પૂછ્યો હશે, ગુરુદેવે એનો ઉત્તર પણ આપ્યો હશે. પૂછનાર કેટલું સમજ્યો એ તો એની યોગ્યતા ઉપર આધારિત છે, એ જવાબ દેનાર ઉપર આધાર. તત્વનો વસ્તુ સ્વભાવ જાણ્યા વિના બીજા વિપરીત સાધન જે દેહ મન અને વાણી તેને ગમે તેમ કેળવે પણ તે બધા સાધન નિષ્ફળ છે. એ તો પરદ્રવ્યના પરિણામ છે બધા. એક આત્માનું સાધન નથી. બીજું કરે તો બીજું થાય. જળ ભાવનો કરતા થઈ પુણ્ય પરિણામ કરે તો જળ ભાવથી જળ ફાટે અથવા જળ ફળે એમાં આત્મા ફળે. માટે અપૂર્વ તત્વની ખોજ કરો, અપૂર્વ તત્વની શોધ કરો અને જાગો. આ કાળે પણ એક કે બે દેહ કરી આત્માનો આત્મા કર્મ ઉપાધિથી સર્વથા મુક્ત થઈને પોતાના સ્વાધીન મોક્ષ સ્વરૂપને પુરુષાર્થથી અવશ્ય પામી શકે છે. ત્યારે પણ એકાવતારી પણ ઊભો થઈ શકે છે. અહીંથી ભલે કેટલો પુરુષાર્થ તો અત્યારે પણ થઈ શકે છે. વર્તમાન કાળે તેની સાક્ષી પ્રતીતિ અને અનુભવ થઈ શકે છે. માટે પ્રથમ જળ ચેતનની જુદાઈ જાણવા માટે વસ્તુ સ્વભાવ જેમ છે તેમ પોતાના નિર્ણયથી જાણો. જળ અને ચેતન એ ત્રણેય કાળમાં દ્વિભાવ પણ છોડી એ પણ નહીં પામે. એક વખત એની ઓળખાણ કરીને પ્રાપ્તિ કરો પછી એક ભાવ કે બે ભાવની ચિંતા રહેશે નહીં. કે હવે કેટલા ભાવ છે એની ચિંતા જ નહીં. ભાવ રહિત પોતે છે. અત્યારે જ ભાવ રહિત છે તો અનંતા ભાવ મારા થયા નહોતા એનું જ્ઞાન થશે. આ વર્તમાન ભાવ પણ મને નથી એનું જ્ઞાન થશે. પછી ભવિષ્યના ભાવની તો ચિંતા કરવાનો પ્રશ્ન અમસ્તો પણ રહેતો. એવું પોતાનું ભાવ રહિત સ્વરૂપ અનુભવ ગોચર પ્રશ્ન ઉઠાવ્યો છે. મોક્ષમાં જીવ કેવી રીતે રહે છે? બધા આત્મા સદાય જુદા છે. એક એક પ્રત્યેક આત્મા સદાય જુદા છે. કારણ કે એકને રોગ થાય તો બીજાને થતો નથી. તેમજ એક મોક્ષમાં જાય ત્યારે બીજા પણ જતા નથી. જો જુદા હોય તો એવું ન બને. એક મોક્ષમાં જાય તો બીજો જાય, બધા જાય એમ થઈ જાય. એનો અર્થ કે બધા તદ્દન જુદા છે. રૂપિયાનું વજન અને કિંમત બધા રૂપિયામાં સમાનપણે છે પણ સંખ્યાપણે બધા જુદા જુદા છે. એક રૂપિયો તો બીજો રૂપિયો નથી. તેમ મોક્ષમાં જાય ત્યાં પણ એક થાય નહીં. ત્યાં પણ બધા જુદા જુદા રહે છે. અનંત સિદ્ધાત્માઓ મોક્ષ સ્થાનમાં સિદ્ધ શિલા ઉપર બધા જુદા જુદા રહે છે. કોઈ કોઈમાં ફરતા એક ક્ષેત્રે હોવા છતાં એક ક્ષેત્રે અનંતા છે. કેટલા જીવ છે? મુખ્ય પણ એક જીવ છે એમ કહેવાય. મુખ્ય પણ એક જીવ છે. કેટલાય નિકૃતિયા જીવો છે. પરમાણુ પૂદગળ પણ સ્વતંત્ર જળ પદાર્થ છે. તેથી ત્રિકાળ જીવ ચૈતન્ય પણ જુદાપણું છે. એમ બંનેનું દ્રવ્યનું જુદાપણું દ્વૈત ભાવ એક બધી એક ભાવ થાય નહીં. જે 57 ગાથાઓ પણ પ્રવચન ઇન્દ્રિય જ્ઞાન છે ને દેખાય, ઇન્દ્રિય જ્ઞાન માં રૂપી પદાર્થ જાણવાનું સામર્થ્ય છે, અરૂપી પદાર્થ જાણવાનું સામર્થ્ય કેવળ જ્ઞાન માં દેખાય છે. બધા સિદ્ધાત્માઓ કેવળ જ્ઞાનમાં, અહીંયા સદેહ કેવળ જ્ઞાન થાય મનુષ્ય લોકમાં. ક્યાં? મનુષ્ય લોકમાં થવાનું મનુષ્ય. અને અહીંયા બેઠો બેઠો એ સાત રાજુ ઉપર જે કેવળ જ્ઞાની આત્મા સિદ્ધાલયના બધા જીવન બધા શિવ પરમાત્માઓના બધા આત્માઓ એને જ્ઞાનમાં જણાઈ જાય છે. કોઈ ન જણાય એવું પોતાની ભાવિ પર્યાય પણ આવી છે એમ પોતાની બીજા બધાનું શું નથી જણાતું, બધું જણાય જાય છે. પહેલો હતે નથી એટલે પહેલો નથી જણાતો, પહેલો નથી એટલે પહેલો નથી જણાતો, અનાદિથી છે એ અનાદિથી જણાય છે. થાળીનો કાંઠો છે ને ગોળ, ક્યાંથી શરૂ થયો કયો આવે? થાળીનો કાંઠો ગોળ છે, એની શરૂઆત કઈ જગ્યાએ થી કહેશો પણ છે? તમે કાંઠો આખો જુઓ છો કે અડધો જુઓ છો? શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત ક્યાંયથી છે નહીં, માટે નથી એમ ક્યાંયથી શરૂઆત નથી એમ જણાય છે. જેમ હોય એમ જણાય, પ્રશ્ન પણ પ્રમાણે ઉત્તર જણાય એવું હોવું જોઈએ. જેમ હોય તેમ પેલા સિદ્ધાત્મા કોણ એવો જ પ્રશ્ન છે કે તો પછી આત્માની શરૂઆત ક્યારે? પહેલા જળ કે પહેલા ચૈતન્ય? પહેલા બીજ કે પહેલા વૃક્ષો? પહેલા કુકડો કે પહેલા પહેલા કુકડી કે પહેલા ઈંડું? એનો કોઈ જવાબ મળે એવો બંને અનાદિ છે. બે અનાદિ, વૃક્ષ વગર બીજ નહીં ને બીજ વગર વૃક્ષ નહીં. તો બીજા એવું જ્ઞાન છે કે નહીં? બીજ વગર કોઈ વૃક્ષ થયું કે નહીં? તો કે વૃક્ષ વગર કોઈ બીજ એમને એમ થઈ ગયું હતું કે નહીં? એમ તો પછી કોણ પહેલા? અપ્રયોજન રૂપ વિષયમાં જીવને કુતૂહલ થાય છે, ઉપર રુચિ છે ને. સ્વરૂપની રુચિ હોય તો પોતાના પ્રયોજનને, સુખ દુઃખના પ્રયોજનને અને પોતાના સ્વરૂપને જાણવાની કુતૂહલની રુચિ થાય. એને છોડીને અપ્રયોજન ભૂત વિષયની જાણવાનો કુતૂહલ થાય છે એ પર રુચિ છે. અને એવી પર રુચિ ઓસવા જેવી નથી, એનો રસ બહુ લેવા જેવો નથી. અને એ રુચિને પોષણ આપવો નહીં. આ બધા પ્રશ્નો જાણવાના છોડી દેવા, કાંઈ એમાં માલ નથી. જાણે તો એનું દુઃખ મટે એવું નથી ને ન જાણે તો પણ એનું દુઃખ મટે એવું નથી. યથાર્થ જાણે તો ભલે, ન જાણે તો ભલે, અને વિપરીત જાણે તોય ભલે. બધી છૂટ છે એમાં, અપ્રયોજન વિષયમાં એને કાંઈ લેવા દેવા નથી. આ ચોખવટ કરી છે ટોડર મળતીએ મોક્ષ માર્ગ પ્રકાશન. અપ્રયોજન ભૂત વિષયને મોક્ષજીવ જાણે તોય ભલે, ન જાણે તોય ભલે, અને વિપરીત અને અન્યથા જાણે તોય માટે પોતાની શક્તિને સમય એમાં ગુમાવવા જેવો નથી. નુકસાન એ છે કે જે પર રુચિ અથવા વિપરીત રુચિ છે એનું પોષણ એનાથી મળે છે અને એને પોષવા જેવો હવે 48મી ગાથામાં કહ્યું હતું કે આત્મા જ નથી તો મોક્ષ ક્યાંથી હોય એનો છેલ્લો જવાબ કે છે પછી 58 ગાથા પછી પાછા શંકા શરૂ કરશે આત્માના નિશ્ચિત્વ ઉપરની શંકા શિષ્યના પ્રશ્ન શરૂ કરશે આ છેલ્લો આત્મા છે એ સંબંધીને સાબિત કરતો આ છેલ્લો તર્કની સામે તર્ક આપે છે આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અચરજ એ આત્માની શંકા આત્મા પોતે જ કરે છે આપ પોતે જ કરે છે જે શંકાનો કરનાર છે તે જ આત્મા છે તે જણાતો નથી એ માપ ન થઈ શકે એવું અમાપ આશ્ચર્ય છે આત્મા નથી દેખાતો પણ અંધારું કોને દેખાય છે આત્મા આ બધું કોને દેખાય છે અંધારાનો જાણનાર કોઈ છે કે નહીં વિચાર કરીને સમજવાને નવરા થાય સમજવા માટે નવરો થવું જોઈએ નવરો થાય એનો અર્થ શું ટાઈમ કાઢે એમ નહીં ટાઈમ કાઢીને તો ઘણા બેસી જાય છે રસ લેવો જોઈએ સમજવા માટે આત્મ સ્વરૂપને સમજવા માટે રસ લેવો જોઈએ રુચિ કેળવવી જોઈએ ટાઈમ તો ઘણા કાઢે વિચારપૂર્વક પ્રશ્ન કરે તો સમજાય ને અથવા પોતાની જિજ્ઞાસાથી પ્રશ્ન કરે તો સમજાય તત્વ શું છે વસ્તુ સ્વભાવની પ્રતીતિ કેમ થાય એની રીત સમજવા માગે તો સમજાય તેની રીત સમજવા માગે તો સમજાય પગરામાં અઘરી સમજવાની કોઈ વાત છે તો એ રીતની છે પણ રીત પણ સમજવા માગે તો સમજાય જાણવા માટે પ્રશ્ન કેમ કરવા તે માટે પણ મનન જોઈએ પ્રશ્ન કેમ કરવા સમજવા માટે એના માટે પણ પોતાનું મનન હોવું જોઈએ એવું નથી કે ગમે ત્યારે ફૂકો આવે ને ફેંકવો એવું નથી પોતાનું મનન હોય પોતાનું જીવન હોય પોતાની જિજ્ઞાસા હોય એમ અંતરમાંથી પ્રશ્ન ઉઠે તો સમજાય ફેંકા ફેંક કરે એમાં કઈ સમજાય પાત્રતા વિના વસ્તુ નાખશો શેમાં પાત્રતા વિના વસ્તુ નાખશો શેમાં જ્ઞાન તો ગુરુ ગુરુ કહેશે એમાંથી જ્ઞાન પણ નિમિત્ત છે પણ જ્ઞાન ઉત્પન્ન થશે ક્યાં પાત્રતા વગર રહેશે ક્યાં પાત્રતા વગર કોઈ વાત કરવાની સમ્યક દર્શન આપણે કરીએ છીએ મુમુક્ષુની ભૂમિકામાં લેખો છે પણ પાત્રતા વગર સમ્યક આવશે તો રાખશું ક્યાં આવો પ્રશ્ન કર્યો છે અને ઘણી પાત્રતા છે તો ગણતા નથી જે પાત્રતા જોઈએ પાત્રતા વધતી ઉત્કૃષ્ટ પાત્રતા ઉત્કૃષ્ટ પાત્રતા થઈને એ પાત્રતા સમ્યક દર્શનમાં પરણી જાય છે પાત્રતા વધતી સમ્યક દર્શન રૂપે પરણમે છે જગન્યમાંથી મધ્યમ થાય મધ્યમમાંથી ઉત્કૃષ્ટ થાય ને ઉત્કૃષ્ટ થતી પરિણામ તે મોક્ષ માર્ગમાં આવી જાય છે એવી રીતે પાત્રતા એની વૃદ્ધિગત પણ તે મોક્ષ માર્ગની શરૂઆત છે એમ આવે છે એટલા માટે પાત્રતાનું મહત્વ માટે પ્રથમ વિચાર દશા કેળવવી જોઈએ ખરેખર જુઓ તો ગુરુ પોતાની સાજ્ય દશા છે એટલે પરમા ગુરુ એટલે પોતે જ પોતાની સાધ્ય દશા જ ગુરુ છે, એટલે પરમાર્થે આત્મા પોતે જ સાધ્ય છે. અને વિચાર મનન સત્સમાગમ અભ્યાસ અને શ્રવણ એ તો બધા બાહ્ય સાધન છે, એ બધા બહારના. પ્રથમ આ જીવને સમજણ કરવાની છે, મૂળમાં વાત તો સમજણથી શરૂઆત કરવાની છે. સમજવા માટે વિચાર મંથન કરે, સમજવા આવે ત્યારે પણ યથાર્થ પ્રકારે કેમ સમજણ કરવી એ વાત કહે છે. સમજવા માટે વિચાર મંથન કરે અને અંતરની શંકા કરે કે એ અંતર શંકા તણો સમજાવો સ્વરૂપાર. એટલે સમજવાને જીરો થાય તો તેને સમજાવનાર નિમિત્ત ઉપકારી થાય. તૈયારી પોતાની જોઈએ, પોતાની તૈયારી ન હોય તો સમજાવનાર કઈ સમજાવી દે એમ બનવાનું. કહે છે કે જાણનારો પોતે સ્વયં ઉભો છે, એને શંકા પડે છે કે હું છું કે નહીં. જેમ ઓરડામાં કોઈને જોવા મોકલ્યો અને એને કહ્યું કે તે ઓરડામાં કોણ કોણ છે તે જોઈ આવીને તે જવાબ આપે કે ત્યાં કોઈ નથી. શેઠે ફરીને કહ્યું કે મારે કોઈનું કામ છે ત્યાં, ત્યારે નોકરે ફરીને જવાબ આપ્યો ત્યાં કોઈ નથી. કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? પોતે શંકા કરે છે, શંકા ન કરનાર તેને જ ભાળતો નથી, એ નવાઈની વાત છે. આનું પણ દ્રષ્ટાંત આવે છે ને, છોકરા નદીમાં નાવા ગયા, નદીમાં પીડ્યા, નહીને બહાર નીકળ્યા તો આપણે ગણી ગયો કોઈ ડૂબી નો અંદર ડૂબી મેળવતો નથી ને, તો પોતાને ન ગણે એના કહું છું. દ્રષ્ટાંત છે કે એક ગુરુએ શિષ્યને કહ્યું કે કોઈ ન ભાળે તેમાં રૂપિયાની થેલી છે તેને દાટજે, કોઈ ન જોવે એમ. શિષ્ય ગયો અને દાટી આવ્યો, આવીને ગુરુને કહે મેં કોઈ ન ભાળે તેમ વસ્તુ દાટી છે. ગુરુ કહે કોઈ નહીં તેની ખબર નથી ને? કે ના. ગુરુ કહે તને ભૂલીને દાટવાનું મેં ક્યારે કર્યું હતું? એમ આત્મા દરેક ક્ષણે સાક્ષીપણે યાદ છે, છતાં તે પોતે નથી એવું માનવું તે કેટલી નવાઈની ને અચરની વાત છે. ઘણા ભાઈઓ આત્મા છે તેમ માનતા હોય પણ તે કેવો છે ને કેવો નથી તેની કાંઈ પ્રતીતિ નથી. એવો કહે છે કે આપણે તો અજ્ઞાની છીએ, આપણને કઈ આવડે નહીં, મો માથું હાથ ના આવે. પણ ભાઈ એ વાત નક્કી કરી તેની ખબર, મો માથું હાથ ના આવે એ વાત નક્કી કરી તેની કોને ખબર પડે? પરને પોતે, પરનો પોતે નિર્ણય કરે અને કહે કે આત્માનો નિર્ણય થઈ શકતો નથી. પણ મધ્યસ્થપણે ધીરજથી ઊંડી વિચારણા કરે તો પોતાને આત્મા જણાય તેમ છે, જાગતો અનંત જ્ઞાની છે તે સ્વભાવને ઉઘાડી શકે છે. પોતાની જાતની વાત છે, જરૂરિયાત દેખાતી વાત છે. જરૂરિયાત લાગે છે એ માણસ જરૂરિયાતનો પદાર્થ ન મળે ત્યાં સુધી જંપીને બેસતો નથી. તો દુનિયામાં ખુલ્લી વાત છે કે નહીં? જીવવા માટે આજીવિકાનું સાધન જોઈએ તો ગમે ત્યાંથી મેળવે છે, એના માટે ન મળે તો હવે મૂકો પડતો એમ રાખે છે. એમ પોતાને એવી જરૂરિયાત લાગવી જોઈએ કે જો મારે જીવવું હોય, સુખેથી જીવવું હોય, આત્મજ્ઞાન કરવું જોઈએ તો આત્મજ્ઞાન અવશ્ય થાય. પણ નહીંતર આપણને કાંઈ વાંધો નથી, ભલે આત્મજ્ઞાન થાય કે ન થાય પણ અત્યારે આપણને વાંધો નથી. એને કદી આત્મજ્ઞાન થાય